વ્યવસ્થા કહો, એ બધું એક જ વસ્તુને ઇન્ડિકેટ કરે છે. આપણે બીજું એક ચાર્ટ મેં બધાને મોકલાવ્યો હતો, એ ચાર્ટમાંથી આપણે રેફર કરીએ છીએ જે સુમત પ્રકાશજી બનાવ્યો છે. તો એક ચાર્ટમાં આપણને બેઝિક કાર્યના અપર નામ, કાર્યના બીજા નામો શું કહેવામાં આવ્યા છે. કાર્ય એટલે હાલત, દશા, અવસ્થા, પરિણતિ, ક્રિયા, નૈમિત્તિક, વ્યક્તિ, પરિણામ, ક્ષણિક સત, નિયતિ, ભવિતવ્યતા અથવા હોનહાર. કોઈપણ કાર્ય જ્યારે થાય છે, એટલે કે દરેક દ્રવ્યની, દરેક સમયની જે પર્યાય થાય છે, એ પર્યાય કહો, હાલત કહો, અવસ્થા કહો, અથવા એને જ એ દ્રવ્યનું કાર્ય કહો. તો વિશ્વમાં જે અનંતા દ્રવ્ય રહેલા છે, એ અનંતા દ્રવ્યનું દરેક સમયે કંઈક ને કંઈક કાર્ય તો થાય જ છે ને, એમની દરેક સમયે કંઈક ને કંઈક પર્યાય થાય છે, એ પર્યાયને જ તેનું કાર્ય કહે છે. તો આપણે જે આખું આ ચેપ્ટર સમજીએ છીએ એનો મૂળ મુદ્દો શું છે, કે એ કાર્યનો કરનાર કોણ છે, એ કાર્યનો કરનાર કોણ. તો જો આપણને આમાં એનો આન્સર થોડોક આપે છે કે પરિભાષા, કાર્યની પરિભાષા પહેલા તો, કે કાર્ય એટલે પરિભાષા શું છે, કાર્યની ઉત્પાદક સામગ્રી, પરિભાષા કાર્યની શું છે, જે કારણને અનુસરીને થાય તે કાર્ય. જો આપણે પ્રશ્નોત્તર માળામાં અહીંયા સામે છે, ક્વેશ્ચન નંબર 379, કાર્ય કોને કહે છે, કે જે કારણને અનુસરીને થાય તેને કાર્ય કહે છે. અને 380, કાર્ય કોને કહે છે, કે જે કાર્યની ઉત્પાદક સામગ્રી હોય તેને કારણ કહે છે. તો કારણ અને કાર્ય વચ્ચે એક એવું કનેક્શન છે કે જે જે ઉત્પાદક સામગ્રીઓ છે જેનાથી કાર્ય થાય છે તેને કારણ કહે છે, અને જે જે કારણ જેવું મળે એના અનુસાર જ કાર્ય થાય છે. તો કારણ અને કાર્ય વચ્ચે કનેક્શન, વન ઓન વન કનેક્શન છે. એ કાર્યને જ આપણે હાલત, દશા, અવસ્થા, પર્યાય આદિ જોયું હતું. તો પ્રશ્ન શું ઉભો થયો, કે એ પર્યાયનો કારણ કોણ, એ પર્યાયનો કરતા કોણ, ખ્યાલ આવે છે ને. તો જો પર્યાયનો કરતા કોણ, નિશ્ચયથી કહીએ તો દ્રવ્ય, એ દ્રવ્ય પોતે એ પર્યાયનો કરતા. અને વ્યવહારથી કોઈ બીજા પર આરોપ આપવામાં આવે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરનાર છે, એવો આરોપ આપવો એને ઉપચાર કહેવાય છે, વ્યવહાર કહેવાય છે, અથવા અહીંયા આ પરિભાષામાં એને નિમિત્ત કહેવાય છે. ખ્યાલ આવે છે, બધા શબ્દો આપસમાં એકબીજાથી ઇન્ટરલિંક્ડ છે. જો આપણે લાસ્ટ ટાઈમ આ નિમિત્તની ચર્ચા આપણે શરૂ કરી હતી, એની પહેલા જો ક્વેશ્ચન થોડા રિવાઇઝ કરીને એની પરિભાષા જોઈને આગળ વધીએ છે. ક્વેશ્ચન 381માં આપણે શું જોયું, 381 કે ઉત્પાદક સામગ્રીના કેટલા ભેદ છે, એ જે કાર્યની ઉત્પાદક સામગ્રી કે જેનાથી કાર્ય ઉત્પન્ન થાય છે એના ભેદ કેટલા. તો એના બે ભેદ જોવામાં આવે છે, પહેલું ઉપાદાન કારણ અને બીજું નિમિત્ત કારણ. તો ઉપાદાન કારણ કોને કહે છે, જો એની પરિભાષા 382માં આપી, એમાં ત્રણ પ્રકારના ઉપાદાન કારણ આપણને વર્ણવવામાં આવ્યા છે, જે આપણને ચાર્ટમાં પણ ત્રણ પ્રકારના જોવામાં આવે છે ને. પહેલું છે ત્રિકાળી ઉપાદાન, અને આ બીજા બે જે છે એને કહેવાય ક્ષણિક ઉપાદાન. તો ત્રિકાળી ઉપાદાન, પછી અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સહિતનું દ્રવ્ય અને તત્ સમયની યોગ્યતા, એમ મળીને ત્રણ ઉપાદાન કારણ થાય છે. જો 382માં ત્રિકાળી ઉપાદાન કોને કહેવાય, કે જે દ્રવ્ય સ્વયં કાર્યરૂપે પરિણમે તેને ત્રિકાળી ઉપાદાન કહેવાય છે. જેવી રીતના આપણે માટીનું એક્ઝામ્પલ વારંવાર લઈએ છીએ, ઘડો, ઘડો શેમાંથી બન્યો, તો માટીમાંથી બન્યો. તો માટી એ ઘડાનું ત્રિકાળી ઉપાદાન કારણ છે. સેકન્ડ શું જોયું તું આપણે, અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સહિતનું દ્રવ્ય. આપણે માટી ત્યાં બજારમાંથી લઈ આવ્યા અથવા માઇનમાંથી ક્યાંકથી લઈ આવ્યા અને એને સીધો ઘડાનો શેપ આપી દઈએ તો ઘડો બને છે, તો ના, એમ નથી બનતો. દેર ઇઝ અ પ્રોસેસ થ્રુ વિચ માટી હેઝ ટુ ગો. એ પ્રોસેસને એની પ્રક્રિયા, એનું કાર્ય અથવા એનું અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય એ કહેવાય છે. એ માટીને આપણે પહેલા ભીગોવી પડે, ભીગોવીને એમાંથી એક ડાવ બનાવવું પડે, એ ડાવને પ્રોપર પલાળીને પછી એલા ચાક ઉપર લાવીને મૂકવું પડે અને પછી એને શેપ આપીએ ત્યારે એ ઘડાનો આકાર લે છે. અચ્છા, થર્ડ, અનંતર પૂર્વ ક્ષણવર્તી પછી જે પૂર્વ ક્ષણવર્તી હતું એનું ઉત્તર ક્ષણ, એટલે કે જે મોમેન્ટમાં કાર્ય થવાનું છે તે મોમેન્ટની જો વાત કરીએ તો એ મોમેન્ટની, એ દ્રવ્યની યોગ્યતા, એને કહેવાય તત્સમયની યોગ્યતા. જો તત્સમયની યોગ્યતા હોય તો જ કાર્ય થાય છે. તે સમયની પર્યાયની યોગ્યતા, તેને કહેવાય તત્સમયની યોગ્યતા. ખ્યાલ આવે છે બધાને? તો આજે આ ત્રણ પ્રકારના ઉપાદાન કારણ આપણે જોયા, આ ત્રણ પ્રકારના ઉપાદાન કારણ આપણે જોયા. હવે ક્વેશ્ચન એ તત્સમયની યોગ્યતા, એનાથી આપણે ક્વેશ્ચન એ ઉભો થયો એમાં કે યોગ્યતા કોને કહેવાય, યોગ્યતા કોને કહેવાય. તો એમાં જો સેકન્ડ બુલેટ છે ક્વેશ્ચન નંબર 383માં કે સામર્થ્ય, શક્તિ, પાત્રતા, લાયકાત આદિ બધા શબ્દથી યોગ્યતા આપણને સમજાય છે કે દરેક દ્રવ્યમાં જે જે સામર્થ્ય હોય તે સામર્થ્યને તેની યોગ્યતા કહેવાય છે. આ તો આપણું બધું રિવિઝન થયું. આપણો આજનો ટોપિક છે નિમિત્ત કારણ. આપણે લાસ્ટ ટાઈમ નિમિત્ત કારણની પરિભાષા જોવાનું શરૂ કર્યું હતું અને ચાર્ટમાંથી એના અમુક બીજા ટોપિક્સ જોયા હતા, એ ફરીથી થોડુંક આપણે લઈએ છીએ. જો આજનો આપણો આખો એમ્ફેસિસ નિમિત્ત કારણ પર છે એટલે બરાબર સમજો, આપણે ઘણા ઉદાહરણથી જોઈશું. નિમિત્ત કોને કહે છે? જો નિમિત્ત કારણની પરિભાષા ક્વેશ્ચન નંબર 384, નિમિત્ત કારણ કોને કહે છે? જે પદાર્થ સ્વયં કાર્યરૂપ ન પરિણમે. ખ્યાલ આવે છે? જે પદાર્થ સ્વયં કાર્યરૂપ ન પરિણમે. જેવી રીતના ઉદાહરણ જોઈએ, આપણે જ્યાં ઘડો બનવામાં આવે છે, ઘડો બનાવે છે, તો એ ઘડા બનાવવા વખતે નિમિત્ત કોણ કોણ છે? તો કુંભાર છે, ઓલું ચક્ર છે, એનું દંડ છે. આ બધી વસ્તુ શું પોતે ઘડા રૂપે પરિણમી જાય છે? પોતે ઘડા રૂપે તો નથી પરિણમતી, બરાબર. બીજું ઉદાહરણ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું, આ એક્ઝામ્પલ કે સ્ટુડન્ટ્સ ક્લાસરૂમમાં ભણે છે અને ટીચર એમને ભણાવે છે, તો કાર્ય શું છે અહીંયા? કે સ્ટુડન્ટ્સનું ભણવું. તો નિમિત્ત કોણ છે? બ્લેકબોર્ડ છે, એટલે ચોક છે, અને ટીચર પોતે નિમિત્ત છે. તો શું આ બ્લેકબોર્ડ પોતે સ્ટુડન્ટના ભણવારૂપ કન્વર્ટ થાય છે? ના, એ તો નથી થતું. ટીચર પોતે સ્ટુડન્ટના ભણવારૂપ કન્વર્ટ થાય છે? એમ પણ નથી થતું. ખ્યાલ આવે છે ને બધાને? જે પદાર્થ પોતે તો કાર્યરૂપ પરિણમિત ન થાય એવા પદાર્થને નિમિત્ત કારણ કહે છે. ફરીથી, જે પદાર્થ પોતે તો કાર્યરૂપ પરિણમિત ન થાય. હવે આને થોડુંક આધ્યાત્મિક ભાષામાં, આપણે ધાર્મિક ભાષામાં જોઈએ, આપણું કાર્ય, આપણું પ્રયોજન શું છે? કે જીવને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે, જીવને સુખી થવું છે. તો સુખી થવાના કાર્ય માટે અથવા સમ્યક દર્શન પ્રગટ કરવાના કાર્ય માટે કયો પદાર્થ પરિણમિત થશે? કયો પદાર્થ એ રૂપ ચેન્જ થશે? ખ્યાલ આવે છે ને બધાને? જે દ્રવ્યને, જે જીવને સુખી થવું છે એ દ્રવ્ય પોતે જ તો એ રૂપ ચેન્જ થવું પડશે ને. એ દ્રવ્ય પોતે એ રૂપ ચેન્જ થાય છે એટલે આત્મા પોતે સુખી થાય છે. તો આત્મા એક ઉપાદાન કારણ છે અને એને છોડીને બાકી બધા દેવશાસ્ત્ર ગુરુ, આ જૈન મંદિર, આ શાસ્ત્ર આદિ બુક્સ જેને આપણે વાંચીને અંદરથી આત્માનું સ્વરૂપ સમજીએ છીએ, આ બધું નિમિત્ત કારણમાં આવે છે. મને કહો, ચાલો આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા વાંચીએ છીએ, આમાંથી આપણને નિમિત્ત શું કહેવાય એ સિદ્ધાંત આપણને સમજાય છે. આ સમજાયું કોને? જીવને કે પુસ્તકને? ખ્યાલ આવે છે ને બધા? આ સમજાય છે કોને? જીવને કે પુસ્તકને? જો જીવને સમજાય છે એનો મતલબ કાર્યરૂપ કોણ પરિણમ્યું? કાર્યરૂપ તો જીવ પોતે પરિણમે, અને ત્યારે આજુબાજુ કયા દ્રવ્ય હાજર હતા, કે પુસ્તક હાજર છે, આ ચશ્મા, આ ચક્ષુ ઇન્દ્રિય છે, કદાચ જોઈએ તો પહેરવા માટે ચશ્મા છે, આ લાઇટ છે, એ બધા નિમિત્ત કારણ કહેવાય છે. જો ફરીથી પરિભાષા, નિમિત્ત કારણ કોને કહે છે? જે પદાર્થ સ્વયં કાર્યરૂપ ન પરિણમે, એ તો પહેલી કન્ડિશન છે કે જે સ્વયં કાર્યરૂપ પરિણમી જાય છે એને તો ઉપાદાન કહેવાય છે, અને જે સ્વયં કાર્યરૂપ નથી પરિણમતું પણ આજુબાજુ હાજર હોય છે તેને નિમિત્ત કહેવાય છે. અચ્છા, હવે નિમિત્તની પરિભાષામાં સેકન્ડ કન્ડિશન, કાર્યરૂપ પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો કારણપણાનો જેના પર આરોપ આવી શકે. કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો આરોપ જેના પર આવી શકે તેને નિમિત્ત કારણ કહે છે. સેકન્ડ કન્ડિશન, પહેલું શું? કે પદાર્થ સ્વયં કાર્યરૂપ નથી પરિણમતો. સેકન્ડ, જ્યારે કાર્ય થાય ત્યારે એ પદાર્થની ત્યાં હાજરી તો હોવી જ જોઈએ, પણ સાથે સાથે અનુકૂળ હોવાનો આરોપ એના પર આવવો જોઈએ. ફરીથી આપણું એક્ઝામ્પલ, કે ક્લાસમાં ટીચર ભણાવે છે અને સ્ટુડન્ટ ભણે છે, બરાબર. હવે ત્યારે જ, જ્યારે ટીચર ભણાવે છે ત્યારે જ એક કોઈ પ્યુન બહારથી પાસ થયો, અથવા તો બહાર ગ્રાઉન્ડ ઉપર ઘણા લોકો ક્રિકેટ રમે છે, અથવા તો બીજું કોઈ પણ બેલનો અવાજ આવે છે બહારથી, આ બધી વસ્તુઓ પોતે તો કાર્યરૂપ નથી પરિણમતા, એટલે ફર્સ્ટ કન્ડિશન તો મીટ થઈ ગઈ. પણ સેકન્ડ કન્ડિશન, કે કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો આરોપ, એટલે કે એ સપોર્ટિવ તો હોવું જોઈએ ને, કાર્ય ઉત્પન્ન થવામાં એનું કંઈક તો ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ ને. તો અહીંયા સ્ટુડન્ટને ભણવારૂપ કાર્યમાં એ પ્યુન જે ખાલી પાસ થાય છે, અથવા ઓલી બેલ જે વાગે છે, અથવા જે ઓલા કિડ્સ નીચે ગ્રાઉન્ડ પર રમે છે, એનું કાંઈ જ કોન્ટ્રીબ્યુશન નથી. કોન્ટ્રીબ્યુશન કોનું છે? જે ટીચર ભણાવે છે એનું કોન્ટ્રીબ્યુશન છે. કોન્ટ્રીબ્યુશન એટલે કંઈક એમાં પોતે સક્રિય રૂપ થઈને ઇન્વોલ્વ નથી થતા, પણ એ જ્યારે સ્ટુડન્ટ ભણે છે, જ્યારે સ્ટુડન્ટ પોતાની રીતે શીખે છે, ત્યારે ત્યારે આ બધા પદાર્થો પર ટીચર, બ્લેકબોર્ડ, ચોક, પ્રકાશ, એ બધા પર એને અનુકૂળ હોવાનો આરોપ આવે છે. અનુકૂળ એટલે કે એને ભણતી વખતે ફેવરેબલ છે, ખ્યાલ આવે છે ને? સ્ટુડન્ટ જ્યારે ભણવા બેઠા છે ત્યારે સ્ટુડન્ટને ભણવા માટે જે જે પદાર્થો અથવા જે જે વસ્તુઓ ત્યાં હાજર હોય અને જેના પર આરોપ આપી શકાય કે આને કારણે સ્ટુડન્ટ ભણ્યો, એવા આરોપને નિમિત્ત કહેવાય છે, એવા પદાર્થને નિમિત્ત કહેવાય છે. જો ધ્યાન રાખજો, આ નિમિત્ત ઉપર ખાલી આરોપ આપવામાં આવે છે, વિચ મીન્સ ઇટ ઇઝ એકચ્યુઅલી નોટ ડુઈંગ એનીથિંગ, પણ એના પર ખાલી એક બ્લેમ મૂકવામાં આવે છે કે હા, આને કારણે સ્ટુડન્ટ ભણી શક્યો. એકચ્યુઅલ ભણવાનું કાર્ય કોણે કર્યું? તો સ્ટુડન્ટે પોતે. પણ આ બધી વસ્તુઓ એના ઉપર એક આરોપ અપાય છે, જ્યારે કે ઓલા પ્યુન ઉપર અથવા કોઈ બીજા પદાર્થ પર તો આરોપ બી નથી આપી શકાતો, ખ્યાલ આવે છે ને? જેવી રીતના સમજો, મમ્મી ઘરમાં રસોઈ બનાવે છે. સેકન્ડ એક્ઝામ્પલ, મમ્મી ઘરમાં રસોઈ બનાવે છે, તો હવે મમ્મીએ રોટલી બનાવવાની છે, તો મમ્મીએ શું કર્યું કે લોટ લીધો ઘઉંનો, પછી એલા વાસણમાં એણે લોટ ગૂંધ્યો, પછી વણ્યો, પછી ગેસ પર નાખીને શેકી અને રોટલી ફૂલી, પછી ઘી આદી લગાવીને રોટલી બનાવી, બરાબર. તો કાર્ય શું થયું? કે રોટલી બની. શેમાંથી બની? ઘઉંમાંથી બની, બરાબર, અથવા ઘઉંના લોટમાંથી બની. તો રોટલી રૂપે પરિણમ્યું કોણ? ઘઉં અથવા ઘઉંનો લોટ, ખ્યાલ આવે છે ને બધાને? રોટલી રૂપે પરિણમ્યું કોણ? કે ઘઉં અથવા ઘઉંનો લોટ. તો કાર્ય કોણે કર્યું? સ્વયં કાર્યરૂપ કોણ પરિણમ્યું? તો ઘઉં અથવા ઘઉંના લોટને. એટલે એ સ્વયં જે કાર્યરૂપે પરિણમે એને તો ઉપાદાન કહેવાય છે, એટલે ઘઉં અથવા ઘઉંના લોટને તો ઉપાદાન કહેવાય છે. અચ્છા, હવે જ્યારે જ્યારે રોટલી બની ત્યારે ત્યાં બીજા કયા વસ્તુઓ હાજર હતા? તો મમ્મી હાજર હતી કે જેણે રોટલી બનાવી, ઓલું વેલણ હતું, નીચે પાટલો હતો, ગેસ હતો, એના પર પેન હતી, ખ્યાલ આવે છે? આ બધા પદાર્થો ત્યાં હાજર હતા જેનાથી રોટલી બનવામાં એના ઉપર એક આરોપ આવી શક્યો. પણ સાથે એ પણ વિચાર કરો કે સાથે એક ફ્રીજ બી ત્યાં છે, ખ્યાલ આવે? કિચનમાં ફ્રીજ તો હોય જ ને. અથવા એના સિવાય બીજું, જેવી રીતના કે કોઈ બીજા વાસણ છે, જેવી રીતના ફ્રાઈંગ પેન છે, ફ્રાઈંગ પેન પણ ત્યાં હાજર છે. પણ આ કે ફ્રીજનું અથવા ફ્રાઈંગ પેનનું અથવા નાઇફનું આ રોટલી બનાવવામાં કોન્ટ્રીબ્યુશન શું? આ બધાને ખ્યાલ આવતો હશે ને. જે પદાર્થ રોટલી બનવાના કાર્યમાં અનુકૂળ હોવાનો બ્લેમ આપી શકાય એને તો નિમિત્ત કારણ કહેવાય છે. અને જે પદાર્થ પર અનુકૂળ હોવાનો બ્લેમ પણ નથી આપી શકાતો તો એને નિમિત્ત કહેવાતું નથી, એ તો ત્યાં ખાલી હાજર છે. આ બધાને ખ્યાલ આવ્યો? તો ફરીથી, નિમિત્ત કારણ કોને કહેવાય? નિમિત્ત કારણ એને કહેવાય જે બે કન્ડિશન મીટ કરે. પહેલી કન્ડિશન કે જે સ્વયં કાર્યરૂપે ન પરિણમે પણ જ્યારે જ્યારે કાર્ય થતું હોય ત્યારે એ પદાર્થ એક તો ત્યાં હાજર હોય અને બીજું કે એના પર અનુકૂળ હોવાનો આરોપ આપવામાં આવી શકે. ખ્યાલ આવે છે ને? જો આ તો આપણે એક સામાન્ય કોઈ સાધારણ એક્ઝામ્પલ લઈને સમજાય એ રીતે આપણે એને એક્સપ્લેનેશન કરવાની ટ્રાય કરીએ છીએ. પણ બાકી હવે પોતાના આત્મા ઉપર લગાવો કે મુખ્ય સિદ્ધાંતો ઉપર લગાવો તો આ દેવ શાસ્ત્ર ગુરુ, આ જીનવાણી, આ બુક જે છે જેમાંથી આપણે વાંચીએ છીએ, એ બુક આપણા માટે નિમિત્ત છે કે ઉપાદાન છે? કે સમજો, જીવને સુખી થવું છે અથવા જીવને સમ્યક દર્શનાથી પ્રાપ્ત કરવું છે, આત્માનું સ્વરૂપ સમજવું છે, તો અહીંયાથી આત્માનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે શાસ્ત્રમાં. પણ જ્યારે જ્યારે જીવ જો આત્માનું સ્વરૂપ સમજે, સુખી થાય, તો શાસ્ત્ર પર અનુકૂળ હોવાનો આરોપ આપવામાં આવે છે. જો જીવ સુખી જ ન થાય તો કાર્ય થયું જ નહીં ને. જીવ સુખી જ ન થયો અને કાર્ય થયું જ નહીં તો શેનો અનુકૂળ હોવાનો આરોપ આપશે? ખ્યાલ આવે છે ને? પહેલા તો કાર્ય થવું જોઈએ, બીજું કાર્ય થવામાં જે પદાર્થ પોતે એ રૂપ ન પરિણમે, ત્રીજું ત્યાં હાજર હોય, ચોથું સાથે આરોપ આપવામાં આવી શકે કે આ પદાર્થને કારણે આ વસ્તુ આ રૂપે પરિણમી. આટલી કન્ડિશન જ્યારે મીટ થાય ત્યારે એ પદાર્થને નિમિત્ત કહેવામાં આવે છે. જો અહીંયા બુકમાં શું એક્ઝામ્પલ દીધું છે આપણે જોઈએ. જે પદાર્થ કાર્યરૂપ ન પરિણમે પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો જેના પર આરોપ આવી શકે તેને નિમિત્ત કહે છે. જેવી રીતના ઘડાની ઉત્પત્તિમાં કુંભકાર એટલે કુંભાર, દંડ, ચક્ર વગેરે નિમિત્ત છે. આ ખ્યાલ આવ્યું? જો આ પરિભાષા તો આપણે જોઈ. હવે લાસ્ટ ટાઈમ આપણે આ બ્રેકેટની વસ્તુ પણ જોઈ લીધી હતી, એ પણ વાંચે. નિમિત્ત સાચું કારણ નથી, તે અકારણવત એટલે કે અહેતુવત છે, કારણ કે તે ઉપચાર માત્ર અથવા વ્યવહાર કારણ છે. જો નિમિત્ત ખરેખર સાચું કારણ નથી એ પદાર્થને પરિણમવા માટે, પણ એના ઉપર તો ખાલી ઉપચારથી કહેવામાં આવે છે કેમ કે આજુબાજુ મોજૂદ છે, બરાબર? એટલે એક રીતે તો અકારણવત જ છે. હવે જો આપણે આગળ વધીએ, લાસ્ટ ટાઈમ આપણે આ જે નિમિત્ત ઉપાદાનનો ચાર્ટ છે એમાંથી આપણે નિમિત્ત વિશે પાંચ વસ્તુ જોવાની શરૂઆત કરી હતી. આપણે લાસ્ટ ટાઈમ થોડા ફટાફટ ગયા હતા એટલે ફરીથી એને રિવાઇઝ કરીએ છીએ. સૌથી પહેલું, નિમિત્તના અપરના એટલે નિમિત્તના સિનોનિમસ નેમ્સ. જેવી રીતના આપણે ઉપર કાર્યમાં જોયું ને કે કાર્યમાં કાર્યના બીજા નામો કયા છે, કે હાલત, દશા, અવસ્થા, પર્યાય, પરિણતિ, પરિણામ આદિ હતી, એ બધા કાર્યના જ સિનોનિમસ નેમ છે. એવી રીતના નિમિત્તના સિનોનિમસ નેમ્સ કયા? તો જો અહીંયા ચાર્ટમાં આપ્યું છે, સૌથી પહેલું સંયોગરૂપ કારણ, સૌથી પહેલું છે સંયોગરૂપ કારણ. નિમિત્ત એક એવી વસ્તુ છે કે જ્યારે જ્યારે કામ થઈ રહ્યું છે, ક્યાંક કોઈ પદાર્થમાં કાર્ય થાય છે, તો નિમિત્ત આજુબાજુમાં હાજર હોય છે. ખ્યાલ આવે છે ને? નિમિત્ત પોતે એ કાર્યરૂપ નથી પરિણમ્યું, પણ આજુબાજુ હાજર હોય છે, એટલે એને કહેવાય સંયોગ છે. એને કહેવાય સંયોગ. સંયોગ એટલે શું? આમ આપણે ગુજરાતીમાં સંયોગનો મતલબ શું? જેવી રીતના મારી પાસે આ બુક છે, મારી પાસે આ ફોન છે, આ ફોન, આ બુક, એ બધા મારી પાસે, મારી આજુબાજુ રહેલા છે, એટલે એને કહેવાય કે મારી આજુબાજુ એનો સંયોગ છે. તો નિમિત્ત એક એવી વસ્તુ છે કે જે જ્યાં જે પદાર્થમાં કાર્ય થઈ રહ્યું છે એની આજુબાજુ એ બીજા પદાર્થો મોજૂદ છે કે જેમાં નિમિત્ત હોવાનો આરોપ આપી શકાય. એટલે નિમિત્ત કારણ કેવું છે? સંયોગરૂપ કારણ. જેવી રીતના સમજો, આપણે દૂધને ગળ્યું કરવું છે, તો દૂધ ગળ્યું કરવા માટે આપણે એમાં શું નાખશું? સાકર નાખશું, બરાબર? તો દૂધને ગળ્યું કરવું એ પણ એક ઉપચારની વાત છે ને. ખરી રીતે દૂધ કંઈ ગળ્યું થતું નથી, ખરી રીતે તો સાકરનો જ સ્વાદ આપણને એમાં આવે છે, કે જે દૂધ ગળ્યા તરીકે આપણને ફીલ આવે છે. પણ બાકી તો સાકરનો જ સ્વાદ આપણને આવે છે. તો જો દૂધને ગળ્યું થવામાં ઉપાદાન કારણ કોણ? કે સાકર પોતે. સાકર જ એ દૂધના ગળ્યા રૂપ પરિણમી, બરાબર છે? જે ગળ્યો સ્વાદ આપણને આવે છે પીવાથી, તો સાકર જ એ રૂપે પરિણમી. હાઉ એવર, ત્યારે હાજર, ત્યારે મોજૂદ વસ્તુઓ કઈ છે આજુબાજુ, અથવા સંયોગરૂપ વસ્તુઓ કઈ છે ત્યાં? તો એ ગ્લાસ કે જેની અંદર દૂધ રહેલું છે, અથવા ચમચી આદિ કે જેનાથી આપણે મિક્સ કરીએ છીએ દૂધને. ખ્યાલ આવે છે ને? આ બધા સંયોગો, આ બધા ત્યાં હાજર છે, મોજૂદ છે, એટલે એને કહેવાય સંયોગરૂપ કારણ. નિમિત્તને બીજું નામ શું છે? સંયોગરૂપ કારણ. અચ્છા, નિમિત્તનું સેકન્ડ અપર નામ જ્ઞાપક કારણ. શું કહેવાય છે? જ્ઞાપક કારણ. એટલે કે એ પદાર્થનું ખાલી જ્ઞાન કરાવવામાં આવે છે, એ પદાર્થનું ખાલી જ્ઞાન કરાવવામાં આવે છે. જેવી રીતના સમજો કે આપણા ઘરે આજે રોટલી બનાવી, તો ક્વેશ્ચન ઉભો થાય ને કે કોણે બનાવી? મમ્મીએ બનાવી કે મેડે બનાવી કે કોણે બનાવી? તો આન્સર શું મળે? કે મમ્મીએ રોટલી બનાવી. ખ્યાલ આવે છે બધાને? મમ્મીએ રોટલી બનાવી. તો એ જ્ઞાન કરાવવા માટે કે જે રોટલી, જે ઘઉં એ રોટલી રૂપે પરિણમી, એ ઘઉં જે રોટલી રૂપે પરિણમી, તો ત્યારે ત્યાં હાજર કોણ હતું? કે મમ્મી હતી કે ભાઈ હતી? કે ચલો મમ્મી હતી. ખ્યાલ આવે છે ને બધા? તો મમ્મીનું જ્ઞાન કરાવવા માટે કે ભાઈ આ પર્સન ત્યાં મોજૂદ હતો, માટે એને જ્ઞાપક કારણ કહેવામાં આવે છે. પછી બીજું એક અપર નામ શું છે નિમિત્તનું? કે પર. નિમિત્તનું થર્ડ અપર નામ શું છે? પર પદાર્થ. જો જે પદાર્થ સ્વયં કાર્યરૂપે પરિણમે, જે પદાર્થ સ્વયં કાર્યરૂપે પરિણમે, તે પદાર્થને તો ઉપાદાન કહેવાય છે, તો નિમિત્ત કોને કહેવાય છે? કે ત્યારે આજુબાજુ જે બીજા પદાર્થો હતા, એ બીજા પદાર્થ એટલે કે પર પદાર્થ, એને નિમિત્ત કારણ કહેવાય છે. એટલે નિમિત્તનું એક સેકન્ડ નામ અથવા એનું સિનોનિમસ કે પર પદાર્થ. નિમિત્તનું એક સિનોનિમસ વર્ડ શું છે? કે પર પદાર્થ. નિમિત્તના કયા સિનોનિમસ વર્ડ્સ આપણે જોયા? ત્રણ સિનોનિમસ વર્ડ્સ આપણે જોયા. સંયોગરૂપ કારણ, જ્ઞાપક કારણ અથવા પર પદાર્થ. હવે જો ચોથું, નિમિત્તને પ્રવચન સારની 16મી ગાથા છે એમાં ભિન્ન કારક પણ કીધું છે. ભિન્ન કારક, એકચ્યુઅલી કાર્ય જેમાં થાય છે, એ કાર્ય જે પદાર્થમાં થયું એનાથી નિમિત્ત, એ પદાર્થ જ ભિન્ન છે, એ ભિન્ન પદાર્થ છે. માટે એને ભિન્ન કારક પણ કહેવામાં આવે છે. જો આ વસ્તુ આપણે લાસ્ટ ટાઈમ થોડી ટચ કરી હતી, ફરીથી એને રિવાઇઝ કરીને વિચાર કરી લઈએ. કોઈ પદાર્થ કોઈ બીજા પદાર્થ માટે ત્રણે કાળ નિમિત્ત હોઈ શકે? તો આન્સર ઇઝ નો. ખ્યાલ આવે છે? જેવી રીતના રોટલી બને છે, તો એ રોટલી બને છે તો એના માટે આજનું નિમિત્ત શું છે કે સમજો મમ્મીએ બનાવી છે, પણ આવતીકાલે કોઈ અધર પર્સન પણ બનાવી શકે ને. આપણા ઘરમાં કાકી હોય, માસી હોય, કોઈ બીજું હોય, તો કાલે કોઈ બીજું પર્સન પણ બનાવી શકે છે. તો રોટલી બનવાનું જે કાર્ય થયું, એ રોટલી બનવાના કાર્યમાં જ્યારે જ્યારે તે કાર્ય થયું, જે મોમેન્ટ પર તે કાર્ય થયું, એ મોમેન્ટ પર આજુબાજુના જે પદાર્થો હતા, તો એમાંથી જ એક નિમિત્ત કારણ કહેવામાં આવે છે. જો જે મોમેન્ટ પર કાર્ય થયું, એ મોમેન્ટ પર એ પદાર્થ ત્યાં ન હોય, તો એને નિમિત્ત કહેવાતું નથી. જે મોમેન્ટ પર કાર્ય થાય, એ મોમેન્ટ પર કોઈ બીજા પદાર્થ જેના પર આરોપ આપી શકાય ત્યાં ન હોય, મોજૂદ ન હોય, તો એને નિમિત્ત કહેવાતું નથી. એટલે નિમિત્તની હાજરી દેખાડવા માટે થઈને, અથવા તો બીજા પદાર્થોની હાજરી દેખાડવા માટે થઈને એને નિમિત્ત કારણ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? આ બધાને થોડું થોડું પકડાતું હશે. તો ફરીથી આપણે નિમિત્ત કારણના કેટલા સિનોનિમસ વર્ડ્સ જોયા. પહેલું છે સંયોગરૂપ કારણ, બીજું જ્ઞાપક કારણ, ત્રીજું પરપદાર્થ, અને ચોથું ભિન્ન કારક. ભિન્ન કારક, ખ્યાલ આવે છે? પછી જો આ તો આપણું થયું પહેલું સિનોનિમસ વર્ડ્સ, નિમિત્તના સિનોનિમસ વર્ડ્સ. જો કોઈની પાસે નોટબુક હોય અને લખતા હો તો પ્લીઝ જરૂર નોટ ડાઉન કરજો. આપણને પણ ક્યારેક જ્યાં બધા સેલિયન્ટ પોઈન્ટ આપણે ટચ કરીએ એ ખ્યાલમાં આવવા જોઈએ ને. તો આપણે શું ચાર્ટ શું બનાવીએ છે? પહેલું છે કાર્ય, કાર્યની ઉત્પાદક સામગ્રી, એને કહેવાય કારણ. કારણના બે પ્રકાર, નિમિત્ત અને ઉપાદાન. ઉપાદાનના આપણે ત્રણ પ્રકાર જોયા હતા, એ પછી ફરીથી ટચ કરશું. પહેલું છે ત્રિકાળી ઉપાદાન, બીજું અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સહિતનું દ્રવ્ય, અને ત્રીજું છે તત્સમયની યોગ્યતા. એને આપણે ફરીથી થોડીક વાર પછી ટચ કરશું. અત્યારના આપણે નિમિત્તની સાઈડ ઉપર છે. નિમિત્તની સાઈડ ઉપર આપણે એમાં એની વિશેષતાઓ લખો. નિમિત્તની વિશેષતાઓ એમાં સૌથી પહેલી કે નિમિત્તના સિનોનિમસ વર્ડ્સ અપર નામ. તો એની અંદર આપણે ચાર અપર નામ જોયા, સંયોગરૂપ કારણ, જ્ઞાપક કારણ, પર અને ભિન્ન કારણ. હવે સેકન્ડ વિશેષતા નિમિત્તની કે એની પરિભાષા શું છે, એ પરિભાષા આપણે જોઈ લીધી, ફરીથી વાંચી લઈએ. કે જો પદાર્થ સ્વયં કાર્યરૂપ ન પરિણમે પરંતુ કાર્ય કી ઉત્પત્તિ મેં અનુકૂળ હોને કા આરોપ જિસ પર આ સકે ઉસે નિમિત્ત કારણ કહેતે હૈં. એમાં આપણે કન્ડિશન જોઈએ, નિમિત્ત કારણ થવા માટેની કન્ડિશન, કે નંબર વન, એ પદાર્થ ત્યાં સ્વયં કાર્યરૂપ ન પરિણમવો જોઈએ. નંબર ટુ, એ પદાર્થ ત્યાં હાજર હોવો જોઈએ. નંબર થ્રી, કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો એના પર આરોપ આપી શકાતો હોવો જોઈએ. અને નંબર ફોર, કે એક સમય માટે જ એના પર આરોપ આપી શકાય છે. આવી રીતના જ્યારે આ બધી કન્ડિશન મીટ થાય તો કોઈ અન્ય પદાર્થને નિમિત્ત કારણ કહેવામાં આવે છે. તો આ નિમિત્તની વિશેષતાઓમાં આપણે બે વસ્તુ જોઈ. હવે બે વસ્તુ કઈ જોઈ? સિનોનિમસ વર્ડ્સ અને એની ડેફિનેશન. હવે થર્ડ વસ્તુ જોઈએ છે, નિમિત્તની વિશેષતા. થર્ડ વસ્તુ કે નિમિત્તની પ્રોપર્ટીઝ અથવા એની વિશેષતાઓ શું છે? તો સૌથી પહેલું ધર્માસ્તી કાયવત. નિમિત્ત કેવું છે? ધર્માસ્તી કાયવત. જો પહેલા આને થોડું સમજીએ. સમજો આપણે ટ્રેન છે ને, ટ્રેન તો ટ્રેન સેના ઉપર ચાલે? સેના ઉપર ચાલે? પાટા ઉપર ચાલે, ટ્રેક્સ ઉપર ચાલે. તો ટ્રેનને ચાલવા માટે ટ્રેક્સ જોઈએ, બરાબર. ટ્રેનને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય, ડિસ્ટન્સ કવર કરવું હોય, તો એને ટ્રેક્સ જોઈએ. એક ટ્રેક ઉપર ટ્રેન રન કરીને જાય. હવે જો ટ્રેક ન હોય તો, ટ્રેક ન હોય, સમજો અહીંથી અમદાવાદ જવું છે અને ઓલા જે પાટાઓ છે એ પાટાઓમાં ક્યાંક તો તડ પડી ગઈ, ક્યાંક તૂટી ગયા છે, તો ટ્રેન જઈ શકે અહીંયાથી અમદાવાદ? તો ન જઈ શકે. કેમ ન જઈ શકે? કેમ કે ઓલા પાટા તૂટી ગયા છે. ખ્યાલ આવે છે? તો ક્વેશ્ચન શું છે કે તો શું પાટાથી જ ટ્રેન ચાલે છે ને? પાટાથી જ ટ્રેન ચાલે છે કે નહીં? કે ના, એવું પણ નથી. કેમ કે જો પાટા તો અહીંયાથી અમદાવાદ સુધી ત્રણે કાળ નાખેલા હોય છે, ખ્યાલ આવે છે ને? પાટા તો હંમેશા જમીન ઉપર હોય જ છે. પણ ટ્રેનની અને પાટાનો સંબંધ કેવો છે? કે પાટાથી ટ્રેન ચાલતી નથી અને પાટા વગર ટ્રેન ચાલી શકતી નથી. ખ્યાલ આવે છે? ફરીથી, પાટાથી ટ્રેન ચાલતી નથી અને પાટા વગર ટ્રેન ચાલી શકતી નથી. તો નિમિત્ત, આ ટ્રેનને ચાલવા માટે પાટા નિમિત્ત કારણ છે. નિમિત્ત કારણ એટલે શું? કે જો ટ્રેનનું ગમન થવું તો કાર્યરૂપ કોણ પરિણમ્યું? કે ટ્રેન પોતે. એટલે ટ્રેન પોતે તો થઈ ઉપાદાન કારણ. હવે ત્યાં નિમિત્ત હાજર હતું કે નહીં, એટલે કે પાટા હાજર હતા કે નહીં? તો હા, હાજર હતા. અચ્છા, ટ્રેનને ચાલવા માટે પાટા ઉપર આરોપ આવ્યો કે નહીં? કે એના પર અનુકૂળ હોય કે ભાઈ આ પાટા ઉપર ટ્રેન ચાલી, તો હા, આરોપ બી આવ્યો. અચ્છા, હવે ટ્રેનને અને પાટાને આ સંબંધ ક્યારે બન્યો? આ ટ્રેનનું ચાલવું અને પાટાનું હોવું, તો એ સંબંધ ક્યારે બન્યો? કે ત્યારે જ બન્યો કે જ્યારે ટ્રેન પાસ થઈ. જ્યારે ટ્રેન પાસ જ ન થતી હોય તો પાટા એમને એમ પડ્યા છે. ખ્યાલ આવે છે ને બધા? તો આ જે ટ્રેનના ટ્રેક્સ છે, પાટા છે, એ કેવા છે? કે હંમેશા ત્યાં છે પણ એ કાર્ય થવામાં કાંઈ જ કરતા નથી. ખ્યાલ આવે છે? હવે જેવી રીતના સિદ્ધાંતિક વસ્તુ, આ એક્ઝામ્પલ આપણે જોયું, હવે સિદ્ધાંતમાં લગાવ્યું કે આ વિશ્વમાં અનંત દ્રવ્યો છે, એમાં જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્ય એવા છે કે જેમાં મૂવમેન્ટ કરવાની શક્તિ છે. જેવી રીતના જો આ હાથ હલે છે, આ હાથ હલે છે, આ પાછળ પંખો આદિ હલે છે, જીવ અને પુદ્ગલ એ બે ગમન કરે છે, એ બે ગમન કરે છે એટલે મૂવ કરે છે. તો જેવી રીતના માછલી છે, એ માછલી એક જગ્યાએથી બીજી જગ્યાએ એને ગમન કરવું હોય તો પાણી એને જરૂરી છે. એ પાણી એવું મીડિયમ છે કે મીડિયમમાં માછલી ગમન કરે છે. જો પાણી ન હોય તો માછલી ગમન કરી શકતી નથી, અને જો પાણી હોય તો એનો મતલબ એમ નથી કે માછલીને જબરજસ્તી ગમન કરાવે છે. ખ્યાલ આવે છે? એવી જ રીતે આ વિશ્વમાં જે એક ધર્મદ્રવ્ય નામનો પદાર્થ છે, એ ધર્મદ્રવ્ય કેવું છે? પોતે તો સ્થિત છે, પોતે તો એક જગ્યાએ સ્થિર છે, એ ક્યાંય પોતે હલતું નથી, પોતે ગમન કરતું નથી. એ ધર્મદ્રવ્ય પોતે તો સ્થિર પદાર્થ છે, પણ આવું હોવા છતાં, સ્થિર હોવા છતાં જીવ અને પુદ્ગલોને ગમન કરવા માટે અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એ ધર્મદ્રવ્યનું હોવું જરૂરી છે. જો એ ધર્મદ્રવ્ય ન હોય તો જીવ અને પુદ્ગલ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગમન કરી શકતા નથી. માટે જીવ અને પુદ્ગલોને ગમન કરવામાં ધર્મદ્રવ્ય નિમિત્ત કારણ કહેવાય છે. બસ એવી જ રીતે કોઈ પણ કાર્ય થવામાં એવા પદાર્થ જે પોતે તો કાર્યરૂપ પરિણમતા નથી, ફરીથી, કોઈ પણ કાર્ય થવામાં એવા પદાર્થ જે પોતે તો કાર્યરૂપ થતા નથી પણ જ્યારે કાર્ય થાય છે ત્યારે પદાર્થ ત્યાં બસ હાજર છે, એવા પદાર્થને નિમિત્ત કારણ કહેવાય છે. માટે ધર્મ નિમિત્ત કારણની વિશેષતા શું છે? કે નિમિત્ત કારણ ધર્મ દ્રવ્ય વત્ત છે. જેવી રીતના જીવ અને પૂતગલોને ગમન કરવામાં ધર્મ દ્રવ્ય અકિંચિત કર છે, કાંઈ જ કરતું નથી, જેવી રીતના જીવ અને પૂતગલોને ગમન કરવામાં ધર્મ દ્રવ્ય અકિંચિત કર છે, પોતે કાંઈ કરતું નથી, બસ એવી જ રીતે પદાર્થને પરિણમવામાં, પદાર્થના પરિણમનમાં નિમિત્ત અકિંચિત કર છે, ધર્માસ્તિકાય વત્ત છે, કાંઈ જ કરતું નથી. આ બધાને ખ્યાલ આવે છે? નિમિત્ત કેવું છે? ધર્માસ્તિકાય વત્ત, એનો મતલબ કે બસ હાજર છે પણ કાંઈ કરતું નથી. આ તો એક સામાન્ય સિદ્ધાંત થયો, ખ્યાલ આવે છે ને? જો આ નિમિત્ત હોવું એ કોઈ દ્રવ્યનો વિશેષ ગુણ નથી. નિમિત્ત હોવું એવી વિશેષતા તો બધા જ દ્રવ્યમાં છે. જ્યારે વિશ્વના દ્રવ્ય પોતાનું પરિણમન કરે છે, પોતાની પર્યાય કરે છે, તે પર્યાય થતી વખતે, એ પરિણમન થતી વખતે બીજા દ્રવ્ય ત્યાં મોજૂદ છે, એ બીજા દ્રવ્ય જે ત્યાં મોજૂદ છે એને નિમિત્ત કહેવાય છે. તો આ નિમિત્ત તો છે, છ દ્રવ્ય નિમિત્ત થાય છે, પણ છે છ દ્રવ્ય જ્યારે નિમિત્ત રૂપે ત્યાં હાજર છે, કોઈ બીજા દ્રવ્યમાં કાર્ય થાય છે, તો એને ધર્માસ્તિકાયવત એટલે કે અકિંચિત કર, કાંઈ જ કરી શકવા માટે સમર્થ નથી એમ કહેવાય છે. ખ્યાલ આવે છે? તો પછી કોઈને ક્વેશ્ચન ઉભો થાય ને કે જો નિમિત્ત કાંઈ કરતું જ નથી, ત્યારે કીધું શું કામ, એની આપણે આટલી બધી ચર્ચા શા માટે કરીએ છીએ? ખ્યાલ આવે છે બધાને? જો નિમિત્ત કાંઈ કરતું જ નથી તો એને કીધું જ શું કામ, એને આપણી ચર્ચા જ શા માટે કરીએ છીએ, એના કરતા એની વાત જ ન કરો. ખ્યાલ આવે છે? તો ત્યારે એમ આન્સર અપાય છે કે નિમિત્તની વાત એટલે કરવામાં આવે છે કેમ કે જ્યારે જ્યારે કાર્ય થઈ રહ્યું છે ત્યારે બીજા પદાર્થ ત્યાં મોજૂદ છે, તો જે મિથ્યા દ્રષ્ટિ જીવો છે અથવા જે સ્થૂળ દ્રષ્ટિવાળા જીવો છે, જે ડિટેલમાં વિચાર કરતા નથી, એને એવી ભૂલ થઈ જાય છે, એને એવો ભાસ થઈ જાય છે કે આ કાર્ય પેલા બીજા દ્રવ્યએ કર્યું છે. કોઈ એક દ્રવ્યનું કાર્ય કોઈ બીજા દ્રવ્યએ કર્યું છે એવો મિથ્યા દ્રષ્ટિ જીવોને ભાસ થઈ જાય છે, ભૂલ થઈ જાય છે. એ દૂર કરવા માટે થઈને નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે શાસ્ત્રોમાં નિમિત્તની વાત કરવામાં આવી છે. આ બધાને ખ્યાલમાં આવે છે? નિમિત્તની વાત ખાલી એનું જ્ઞાન કરાવવા માટે તેને કરવામાં આવી છે, બાકી પોતે સ્વયં તો કાર્ય કરવામાં અકિંચિત કર છે, કાંઈ કરતું નથી. આ તો એક વિશેષતા થઈ કે ધર્માસ્તિકાય વત્ત છે. પછી બીજી વિશેષતા કે પર પદાર્થ એના દ્રવ્ય ગુણથી એક સમયવર્તી દશા હે. જો આ પણ સમજવા યોગ્ય વાત છે. કોઈ પણ કાર્ય થાય છે, સમજો કે આપણે લઈએ કે બેંગલ, જે ઓલો સોની હોય ને, ગોલ્ડસ્મિથ, એ ગોલ્ડસ્મિથ બેંગલ બનાવે છે, બરાબર? તો કાર્ય રૂપે કોણ પરિણમ્યું? કે ગોલ્ડ, સોનું પોતે. કાર્ય શું થયું? કે સોનાની વોટ એવર ફોર્મ ઇટ વોઝ ઇન અર્લિયર, એમાંથી બેંગલના રૂપે કન્વર્ટ થયું, બરાબર? તો કોઈ બીજા ફોર્મમાંથી ચેન્જ થઈને બેંગલના ફોર્મમાં કન્વર્ટ થયું. હવે ત્યારે ત્યાં નિયમિત હોવાનો આરોપ કોના પર આવશે? કે એ ગોલ્ડસ્મિથ ઉપર આવશે, સોની ઉપર આવશે, અથવા એ ગોલ્ડને હીટ કરવા માટે જે અવન યુઝ કર્યું હતું એના ઉપર આવશે, અથવા એને શેપ આપવા માટે જે પણ કંઈ હેમર કે કંઈ યુઝ કરી હશે એના ઉપર આરોપ આપવામાં આવશે. તો આ બધા નિમિત્ત છે. અચ્છા, હવે મને કહો, જો એ સોની રાતના દુકાન બંધ કરીને ઘરે જાય અને એના કિડ્સ સાથે રમતો હોય, તો એના કિડ્સ સાથે રમતો હોય ત્યારે પણ એને નિમિત્ત કહેવામાં આવશે? ફરી એ ગોલ્ડસ્મિથ રાતના ઘરે ગયો, હવે કાંઈક તો જમે છે અથવા એના કિડ્સ સાથે રમે છે, તો ત્યારે પણ એને બંગડીના કાર્ય થવામાં નિમિત્ત કારણ કહેવામાં આવશે? તો આન્સર ઇઝ નો. ખ્યાલ આવે છે ને? કેમ નો? કેમ કે જ્યારે કાર્ય થાય તો ત્યારે જ ઈ સમયવર્તી દશા માટે, ઈ એક સમય માટે જ આજુબાજુના જે પણ પદાર્થ છે એને નિમિત્ત કહેવામાં આવે છે. તો જ્યારે એ ગોલ્ડને હીટ કરીને એને હેમર કરીને જે બેંગલનો શેપ આપવામાં આવ્યો ત્યારે જ એ ગોલ્ડ સ્મિથને નિમિત્ત કહેવામાં આવે છે. ત્યારે જ ઓલા અવનને આ હેમર આદિને એની બેન્ચ જે હોય એને નિમિત્ત કારણ કહેવામાં આવે છે. પણ જ્યારે એ કાર્ય નથી થઈ રહ્યું, જ્યારે કોઈ બેંગલ બનાવતો જ નથી, તો ત્યારે એને નિમિત્ત ન કહી શકાય. તો નિમિત્ત કારણની વિશેષતા શું છે કે જ્યારે જ્યારે કાર્ય થઈ રહ્યું છે એ એક સમયવર્તી અવસ્થા માટે જ કોઈ અન્ય પદાર્થને નિમિત્ત કહેવામાં આવે છે. ફરીથી, જ્યારે જ્યારે કાર્ય થઈ રહ્યું છે તો એ એક સમયવર્તી અવસ્થા માટે જ કોઈ અન્ય પદાર્થને નિમિત્ત કહેવામાં આવે છે. ફરી જો આપણે વાત શેની ચાલે છે, આપણે કારણોની વાત ચાલે છે. કારણો બે પ્રકારના છે, નિમિત્ત અને ઉપાદાન. એ નિમિત્ત કારણમાં આપણે એની વિશેષતાઓ જોઈ રહ્યા છે. એ વિશેષતામાં સૌથી પહેલું આપણે જોયું કે નિમિત્તના સિનોનિમસ નામ્સ કયા કયા છે, એના સમાનાર્થી નામ કયા છે. તો આપણે જોયું સંયોગરૂપ કારણ, જ્ઞાપક કારણ, પર પદાર્થ આદિ. પછી આપણે નિમિત્તની પરિભાષા જોઈ, સેકન્ડ, કે જે પદાર્થ પોતે તો કાર્યરૂપે નથી પરિણમતો પણ જ્યારે કાર્ય થયું તો એમાં અનુકૂળ હોવાનો આરોપ એના પર આવે છે. પછી આપણે નિમિત્તની વિશેષતાઓ જોઈ, થર્ડ પોઈન્ટ, નિમિત્તની વિશેષતા જોઈ. કઈ છે નિમિત્તની વિશેષતાઓ? કે એક તો નિમિત્ત ધર્માસ્તિક આયવત છે, એનો મતલબ કે કાર્ય થવામાં અકિંચિત કર છે, કાંઈ કરતો જ નથી. અને બીજું કે જ્યારે કાર્ય થયું તે એક સમય માટે જ નિમિત્તને નિમિત્ત કહેવામાં આવે છે, અથવા જ્યારે કાર્ય થયું એ એક સમય માટે જ કોઈ અન્ય પદાર્થને, કોઈ પર પદાર્થને નિમિત્ત હોવાનો આરોપ આપવામાં આવે છે. આ બધાને ખ્યાલ આવ્યો? ત્રણ પોઈન્ટ આપણે અત્યાર સુધી ચર્ચા કરી. હવે આપણે ફોર્થ પોઈન્ટ લઈએ છે કે નિમિત્ત એને કારણ કહેવાનો ઉદ્દેશ શું છે. ઉદ્દેશ એટલે પર્પઝ શું છે, ખ્યાલ આવ્યો? નિમિત્તને કારણ કહેવાનો ઉદ્દેશ એટલે પર્પઝ શું છે. જો માત્ર કાર્ય હોને કે સમય અનુકૂળ પદાર્થો કી અનિવાર્ય ઉપસ્થિતિ કા જ્ઞાન કરાના. કાર્ય હોતે સમય અનુકૂળ પદાર્થ કી અનિવાર્ય ઉપસ્થિતિ કા જ્ઞાન કરાના, એ જ નિમિત્તને કહેવાનું પર્પસ છે. ખ્યાલ આવે છે? જો આપણે ફરીથી એક્ઝામ્પલ લઈએ કે જેવી રીતના સમ્યક દર્શન જીવને ક્યાં ઉત્પન્ન થાય છે, તો આપણે એના ઘણા બધા નિમિત્ત કારણો છે. જેવી રીતના એમ કહેવાય કે પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ જે સાક્ષાત જુએ તો એમાં એને સમ્યક દર્શન પ્રાપ્ત થવાનું ઉત્કૃષ્ટ નિમિત્ત મળે છે. બીજું એવું કહેવાય છે કે આ જે નંદીશ્વર દ્વીપની પ્રતિમાઓ છે એ પ્રતિમાઓ એટલી મનોહર, એટલી બ્યુટિફુલ છે કે દેવો ત્યાં જઈને જ્યારે દર્શન કરે તો દર્શન કરતાની સાથે જ ભગવાનના રૂપને જોઈને જ એમને પોતાના આત્માનો વિચાર આવે છે અને સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે. ખ્યાલ આવે છે ને બધા? અથવા એમ કહેવાય છે કે સાક્ષાત સમોશરણમાં જે તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળે તો એ અંતર્મુખ થઈને સમ્યક દર્શન પ્રગટ કરે છે. હવે મને કહો કે જ્યારે જ્યારે જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થાય ત્યારે ત્યારે આપણે જોયું ને નિમિત્ત કોને કહેવાય? કે જે પરપદાર્થ કોઈ કાર્ય થાય ત્યાં હાજર હોય અને એને અનુકૂળ હોય માટે એને નિમિત્ત કારણ કહેવામાં આવે છે. તો અહીંયા કાર્ય શું થયું? કાર્ય એ થયું કે જીવને સમ્યક દર્શન પ્રગટ થયું, બરાબર. હવે નિમિત્ત કોણ છે? જે આપણે ત્રણ એક્ઝામ્પલ જોયા એમાં, તો પહેલું છે પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ, બીજું છે નંદેશ્વર દ્વીપની એ પ્રતિમાઓ અકૃત્રિમ જિનાલયો, અને ત્રીજું છે સાક્ષાત જિનેન્દ્ર ભગવાન સમોશરણમાં બિરાજમાન, બરાબર. આ ત્રણ વસ્તુ, આ ત્રણ પદાર્થ, એ ત્રણ એક્ઝામ્પલમાં જ્યારે જીવને સમ્યક દર્શન થયું ત્યારે એ ત્રણ પદાર્થ ત્યાં હાજર હતા માટે એને નિમિત્ત કારણ કહેવામાં આવે છે, બરાબર. તો હવે ક્વેશ્ચન શું છે કે નિમિત્ત કહેવાનું પર્પઝ જ શું છે? સમ્યક દર્શન તો જીવને જાતે થયું, બરાબર. જીવે પોતાની યોગ્યતાથી પોતાના જ આત્માનો અનુભવ કર્યો અને એ અનુભવ એણે કર્યો ત્યારે એને સમ્યક દર્શન પ્રગટ થયું. તો આ બીજા પર પદાર્થને કહેવાની જરૂરત શું છે? ભલે ને પછી નંદીશ્વર દીપ સામે થયું હોય કે કેવડી ભગવાન સામે થયું કે પંચકલ્યાણક પ્રતિષ્ઠામાં થયું, શું ફરક પડે છે? ખ્યાલ આવે ને ક્વેશ્ચન? તો જો એનો આન્સર, વાત તો સાવ સાચી, જીવને કાર્ય શું થયું કે જીવને સમ્યક દર્શન પ્રગટ થયું. જ્યારે સમ્યક દર્શન પ્રગટ થયું ત્યારે ત્યાં સામે કયા પદાર્થ હતા એનું ખાલી જ્ઞાન કરાવવા માટે થઈને નિમિત્તનો શાસ્ત્રાદિમાં ઉલ્લેખ કરવામાં આવે છે. ખ્યાલ આવે છે ને? નિમિત્તનો શાસ્ત્રાદિમાં ઉલ્લેખ ખાલી ત્યારે ત્યાં કયા પદાર્થો હતા એ પદાર્થોનું જ્ઞાન કરાવવા માટે જ કરવામાં આવે છે. ખરી રીતે એ બીજા પદાર્થો કઈ જીવને સમ્યક દર્શન અપાવી શકતા નથી, માટે જીવને સમ્યક દર્શન થવામાં કોઈ પણ બીજો પદાર્થ અકિંચિત કર જ છે, એ પદાર્થ જીવને કઈ કરી શકતું જ નથી. ખ્યાલ આવે છે? પણ જો સમજો, જેવી રીતના કે આપણા શાસ્ત્ર છે ને, ચરણાનિયોગ, પ્રથમાનિયોગ, કર્ણાનિયોગ ને દ્રવ્યાનિયોગ, ચાર અનુયોગ છે. ચરણાનિયોગ, પ્રથમાનિયોગ, કર્ણાનિયોગ ને દ્રવ્યાનિયોગ, આ ચાર માંથી એક દ્રવ્યાનિયોગ ને છોડી દો, બીજા ત્રણ પ્રથમાનિયોગ, ચરણાનિયોગ ને કર્ણાનિયોગ, આ ત્રણે અનુયોગો નિમિત્તના કથનોથી ભરેલા છે. એમ કહો ને 100% જેટલા સ્ટેટમેન્ટ છે બધા નિમિત્તોના જ કથન છે. જેવી રીતના કે જ્ઞાનાવરણી આદિ કર્મ જીવના જ્ઞાનને હણે છે એવું કર્ણાનિયોગમાં વર્ણન આવે, અથવા પ્રથમાનિયોગમાં શું આવે કે બે મુનિરાજે આકાશમાંથી અવતરણ કર્યું અને મહાવીર ભગવાનના જીવને સિંહની પર્યાયમાં સમ્યક દર્શન અપાવ્યું. ખ્યાલ આવે? ભાષા પણ કેવી છે કે સમ્યક દર્શન અપાવ્યું. અથવા ચરણાનિયોગમાં શું કહેવાય કે ભાઈ જીવે યત્નાચાર કરીને, એટલે કે એફર્ટ્સ કરીને કીડી મચ્છર આદિ જીવોની રક્ષા કરવી જોઈએ, એ જીવોનો ઘાત થતો રોકવો જોઈએ. હવે એક જીવ કોઈ અન્ય જીવની હિંસા આદિ કરી શકે? ખ્યાલ આવે છે ને? તો કોઈ અન્ય જીવનું આયુષ્ય જ્યારે પૂરું થાય, એ આયુષ્ય એનું હોય ત્યારે જીવ જીવે, આયુષ્ય ન હોય તો આયુષ્ય પૂરું થઈ જાય તો જીવ મૃત્યુ પામે. ખરું કથન તો એ જ છે. પણ એવું હોવા છતાં જ્યારે જ્યારે આવું કાર્ય થાય છે ત્યારે આજુબાજુ કયા પદાર્થો છે એનું જ્ઞાન કરાવવા માટે થઈને જ નિમિત્તનું વર્ણન કરવામાં આવે છે. તો ફરીથી, નિમિત્તનું વર્ણન કરવાનું પર્પસ શું, એનો ઉદ્દેશ શું? ઉદ્દેશ ખાલી એટલો કે જ્યારે આવું કાર્ય થયું ત્યારે આજુબાજુ કયા પદાર્થ હતા એનું જ્ઞાન કરાવવા માટે જ આવું કાર્ય કહેવામાં, આવું કથન કરવામાં આવે છે. ખ્યાલ આવે? એક તો થયો આપણે ચોથો પોઈન્ટ. હવે છેલ્લો પાંચમો પોઈન્ટ. પાંચમો પોઈન્ટ શું છે? અકર્તત્વ કા હેતુ. અકર્તત્વ કા હેતુ એટલે જો એમાં પહેલો પોઈન્ટ આપણે જોઈએ કે ભિન્ન કારણ કાર્ય મેં પરમાર્થ કરતા કર્મ સંબંધ નહીં હોતા ક્યોંકી વ્યાપ્ય વ્યાપકતા કા અભાવ હૈ. જો હવે આ સમજીએ તો ક્યાં વાત શું ચાલે છે કે કાર્ય જે પદાર્થમાં થયું એ પદાર્થને તો ઉપાદાન કહેવાય છે, અને ત્યારે આજુબાજુ જે બીજા પદાર્થ હાજર હતા એ બીજા પદાર્થને નિમિત્ત અથવા તો પર પદાર્થ, સંયોગરૂપ કારણ એવું કહેવામાં આવે છે. તો જ્યાં અન્ય પદાર્થને કયા સુકામ કે ખાલી એનું જ્ઞાન કરાવવા માટે કે આવી રીતના આ બધા પદાર્થો ત્યાં હતા, ખાલી એટલું ત્યાં જ્ઞાન કરાવવા માટે જ એ નિમિત્તનું વર્ણન કરવામાં આવ્યું. તો હવે એનાથી આપણને ખબર શું પડી, એટલે કે આ બધું જાણીને ફાયદો શું થયો? તો એમાં સૌથી પહેલો ફાયદો, કોઈ પણ કાર્ય જ્યારે થયું તો એ કાર્ય તો સ્વયં એ દ્રવ્યમાં જ થયું. આપણે લાસ્ટ જયારે ષટકારક જોતા હતા ને ત્યારે આપણે વ્યાપ્ય વ્યાપક સંબંધ જોયો. વ્યાપક સંબંધનો મતલબ શું છે કે કોઈ પણ દ્રવ્ય છે એ દ્રવ્ય વ્યાપક છે અને એની પર્યાય છે તો એ વ્યાપ્ય છે. એનો મતલબ કે દ્રવ્ય પર્યાયમાં પોતાની શક્તિઓ લઈને પરિણમે છે. ફરીથી, કોઈ પણ સબસ્ટન્સ છે દ્રવ્ય એ પોતાની જ પર્યાયમાં એની વન એક મોમેન્ટની અવસ્થામાં એ પોતાનું જે સ્વરૂપ છે એ રીતે એમાં પરિણમે છે. બરાબર? તો જ્યાં જે પર્યાયમાં કાર્ય થયું એ પર્યાયનું કાર્ય તે દ્રવ્ય પોતે જ કરે છે, કેમ કે પોતે જ એ રૂપે વ્યાપે છે. ખ્યાલ આવે છે ને? તો જ્યાં વ્યાપ્ય વ્યાપક સંબંધ છે ત્યાં જ કર્તા કર્મ સંબંધ હોઈ શકે. માટે આ નિમિત્ત ઉપાદનની વ્યવસ્થા કહેવાનું બેનિફિટ શું છે કે કાર્ય જ્યાં થયું એ કાર્ય તો ઉપાદાનમાં થયું અને બીજા અન્ય પદાર્થ આ કાર્ય કરવામાં અકિંચિત કર છે, કાંઈ કરી શકતા નથી. કોઈ પણ કાર્ય થવામાં કર્તા કર્મ સંબંધ તો એ જ દ્રવ્ય સાથે આવે છે કે જ્યાં કાર્ય થાય છે, પણ બીજા અન્ય પદાર્થો ત્યાં ખાલી મોજૂદ છે એ કાંઈ કરતા નથી. એ સમજાવવા માટે અકિંચિત કર એ સમજાવવા માટે ખાલી એ અન્ય પદાર્થોનો ઉલ્લેખ કરવામાં આવે છે, પણ ખરી રીતે અન્ય પદાર્થ કાંઈ કરતા નથી. બરાબર? એ ભિન્ન પદાર્થનો અને જ્યાં કાર્ય થાય છે એમાં કાંઈ કરતા કર્મ સંબંધ નથી. એ સમજાવવું એનો પહેલો પર્પઝ છે. આ નિમિત્ત ઉપાદાનની આખી વ્યવસ્થા સમજાવવાનો પર્પઝ શું? કે પહેલો પર્પઝ કે જે નિમિત્ત અને ઉપાદાન એકબીજાને કાંઈ કરતા નથી એ સમજાવવું, એ પહેલો તો. પછી બીજો પર્પઝ, કાર્યરૂપ નહીં પરિણમતા, કે નિમિત્ત પોતે કાર્યરૂપ તો નથી પરિણમતો, માત્ર અનિવાર્ય ઉપસ્થિતિ હોતી હૈ, અતઃ સાધકતમ કારણ નહીં માના જા સકતા. જો નિમિત્ત પોતે તો કાર્યરૂપ નથી પરિણમતો પણ માત્ર એ ત્યાં ઉપસ્થિત છે, માટે એ નિમિત્ત ન હોય તો કોઈ અન્ય નિમિત્ત પણ તો હોઈ શકે ને. જેવી રીતના કે સમજો, આપણે પેલું એક્ઝામ્પલ લીધું હતું જેમાં ટીચર સ્ટુડન્ટને ભણાવે છે, તો કોઈ મેથેમેટિક્સનો સમ છે જે ટીચરે બોર્ડ ઉપર લખ્યો અને સ્ટુડન્ટને એને સમજવાનો છે. હવે મેઇન નિમિત્ત શું છે ત્યાં? કે જે ટીચર છે એ, અને કાર્ય શું થાય છે? કે સ્ટુડન્ટનું સમજવું. ખ્યાલ આવે છે ને? પણ હવે જો એ ટીચર થ્રુ ન સમજે એ સ્ટુડન્ટ, તો કદાચ આજુબાજુના ફ્રેન્ડ્સથી પણ તો સમજી શકે ને, અથવા તો કદાચ એ ખાલી વાંચતો હોય એની બુકમાંથી અને ત્યાં પણ એને કદાચ ક્લિક થઈને સમજાઈ જાય, અથવા ઘરે જઈને મમ્મી પપ્પા સમજાવી દે, અથવા કોઈ ટ્યુશન ટીચર આદિ સમજાવી દે. ખ્યાલ આવે છે ને? તો નિમિત્ત ઉપર કોઈ ડિપેન્ડન્સ નથી કે કાર્ય એનાથી જ થશે. આ ખ્યાલ આવે છે ને? કાર્ય જે સ્ટુડન્ટને સમજવાનું છે એ કાર્ય કોઈ એક પર્ટિક્યુલર નિમિત્તથી જ થશે એવો કોઈ નિયમ નથી. માટે એ નિમિત્તને સાધકતમ ન કહી શકાય. સાધકતમ એટલે કે ભાઈ એ કમ્પલસરી છે કાર્ય થવા માટે. આજે તો કેટલી બધી માન્યતાઓ મિથ્યા ફેલાઈ ગઈ કે ભાઈ આપણું કલ્યાણ કરવું હશે તો કોઈ ગુરુ તો જોશે આપણને, ક્યાંકથી ગુરુ ગોતવા પડશે. ખ્યાલ આવે છે ને? તો એવું નથી. જો ક્યારેક આપણું કાર્ય આપણે કરવાનો પુરુષાર્થ કરીએ તો ત્યારે કોઈ પણ પદાર્થ જે નિમિત્ત થવાના હશે એ ઓટોમેટિકલી ત્યાં મોજૂદ થાય છે. માટે નિમિત્તને ક્યારે પણ સાધકતમ ન કહી શકાય. સાધકતમ એટલે કે કમ્પલસરી કાર્ય થવામાં એ જોઈશે જ, એવું તો આપણે કહી શકતા નથી. ખ્યાલ આવે છે? અચ્છા, આ તો આપણા બે પોઈન્ટ થયા. પહેલો પોઈન્ટ શું હતો? કે ભાઈ એ ખાલી ભિન્ન વસ્તુ છે, નિમિત્તમાં અને ઉપાદાનમાં કોઈ કરતા કર્મ સંબંધ નથી, એ સમજવું. સેકન્ડ પોઈન્ટ કે ભાઈ કોઈ પણ નિમિત્ત કમ્પલસરી નિમિત્ત છે એવું હોતું નથી, કોઈ બીજો પદાર્થ નિમિત્ત થઈ શકે છે. ત્રીજું, નિમિત્ત કેવું છે? કે એક સમય પૂરતું નિમિત્ત છે. કોઈ પણ પદાર્થમાં કાર્ય થાય તો ત્યારે જે અન્ય પદાર્થો ત્યાં મોજૂદ હોય એ ફક્ત એક સમય માટે જ એ પદાર્થને નિમિત્ત થાય છે. માટે નિમિત્ત અને ઉપાદાનનો સંબંધ અનિયત સંબંધ છે. અનિયત સંબંધ એટલે અનિયત સ્વભાવ છે. એટલે કે નિમિત્ત અને ઉપાદાન ફક્ત એક સમય માટે કોન્ટેક્ટમાં આવે છે, પછી પોતપોતાના કાર્યમાં વ્યસ્ત થઈ જાય છે. એટલે નિમિત્તને, કોઈ પણ નિમિત્તને કાયમી નિમિત્ત સમજવું ને એ આપણી ભૂલ થશે. કોઈ પણ પદાર્થને કોઈ અન્ય પદાર્થ માટે અથવા કોઈ અન્ય પદાર્થના કાર્ય માટે કાયમરૂપ નિમિત્ત સમજવું નહીં, એ જીવની મોટી ભૂલ થઈ શકે છે. અને ચોથો પોઈન્ટ કે ભાઈ નિમિત્ત કેવું છે કે અસહાય દ્રવ્ય છે. કોઈ પણ પદાર્થમાં કાર્ય થવા માટે અન્ય આજુબાજુના જે પદાર્થો છે એ આજુબાજુના પદાર્થો આ પદાર્થમાં કાર્ય કરવા માટે અસહાય છે. કોઈ પણ આજુબાજુના જે પદાર્થો છે એ આ પદાર્થમાં કાર્ય કરવા માટે અસહાય છે. જેવી રીતના કે આપણા એક્ઝામ્પલમાં સ્ટુડન્ટ્સને ભણવાનું છે એટલે સ્ટુડન્ટને મેથેમેટિક્સનો સમ સમજવો છે. હવે ટીચર ત્યાં ઉભો છે, એક ટીચર ગમે તેટલું સમજાવે પણ જો સ્ટુડન્ટ ધ્યાન જ ના આપે તો ટીચર શું કરી શકે, કેટલો સ્ટુડન્ટને સમજાવી દેશે? ખ્યાલ આવે છે ને બધાને? તો સ્ટુડન્ટને સમજવા માટે ટીચર એ અસહાય કારણ છે. તો આવી રીતના જો આપણે નિમિત્તની ચાર વિશેષતાઓ અથવા એને આ નિમિત્તને કીધું જ શું કામ, એના માટે ચાર વસ્તુ આપણે જોઈ કે પહેલું તો નિમિત્તને ઉપાદાન ભિન્ન ભિન્ન છે, કંઈ કાર્ય કરતા નથી. બીજું, કોઈ પણ નિમિત્ત કમ્પલસરી નથી. ત્રીજું, નિમિત્ત અનિયત છે. અને ચોથું, નિમિત્ત અસહાય છે. તો જો આવી રીતના આપણે નિમિત્તમાં પાંચ પોઈન્ટ આપણે જોયા, એ પાંચ પોઈન્ટ કે જે એની અપર નામ, એના સિનોનિમસ, એની પરિભાષાઓ આપણે જોઈ, નિમિત્તની વિશેષતાઓ આપણે જોઈ, નિમિત્તને જાણવાનો ઉદ્દેશ જોયો અને એને અકર્તૃત્વ કેમ છે એના આપણે ચાર હેતુ જોયા કે એનાથી આપણે જાણવાનું શું બેનિફિટ છે આપણે જોયું. આ રીતે આપણે નિમિત્તની થોડીક વિશેષતાઓ જોઈ. આગળ હજી નિમિત્તના ભેદ પ્રભેદ છે, પ્રેરક નિમિત્ત અને ઉદાસીન નિમિત્ત, એની ચર્ચા આપણે આગલા ક્લાસમાં કરીશું. જીનવાણી સ્તુતિ લઈએ છે. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રેન, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તુમ. બોલો જીનવાણી માત નો જય હો.